બોધ શોભે અર્થાત પરિણામ પામે અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચાર દશા પ્રગટે. પરસ્પર આંતરિક સંબંધ આ ત્રણ ગાથાઓમાં છે. મોક્ષ માર્ગના પ્રારંભથી માંડીને મોક્ષ માટેની અનેક સાધનાઓનું વર્ણન આ ગાથાઓમાં છે. થોડા શબ્દો અહીં વિશેષ પ્રકારે મૂક્યા છે. એક શબ્દ ત્યાં આત્માર્થ નિવાસ છે, આવી જ એની અવસ્થા છે, આવી જ એની ભૂમિકા છે. ત્યાં આત્માર્થી પણ હોઈ શકે, બીજે ક્યાંય હોઈ ન શકે. એક બીજો શબ્દ વાપર્યો છે જોગ. જોગ એટલે મિલન, જોગ એટલે પ્રાપ્તિ. આવી તો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સદગુરુનો જોગ પ્રાપ્ત ન થાય. સદગુરુ મળતા એમ નથી. દશા એવી હોય તો સદગુરુનો જોગ થાય. સદગુરુ હાજર હોય, પ્રત્યક્ષ હોય, પ્રગટ હોય તો પણ જોગ ન થાય. નિકટમાં અને તમારા ઘરમાં હોય તો પણ જોગ ન થાય. દશા એવી જોઈએ, અવસ્થા જોઈએ, ભીતરની ભૂમિકા જોઈએ. અને એવી દશા ન થાય ત્યાં સુધી મોક્ષ માર્ગને પામી શકતો નથી. અને ત્રીજો શબ્દ છે પરિણામન. 40મી ગાથામાં તેનું વિવેચન થશે, પણ અત્યારે તે શબ્દ સમજી લો. જેમ વૈદ્ય કિંમતી દવા આપે, મોંઘી દવા આપે, પણ તે દવા જે લે છે તે પરિણમવી જોઈએ, જોઈએ ને, નહીં તો લાભ ન થાય. સદગુરુ જો મળે તો સદગુરુના બોધની પ્રાપ્તિ પછી તે બોધ પરિણમવો જોઈએ. બોધ પરિણમે તો અંદર ઘટના ઘટે. શું ઘટના ઘટે? ત્યાં સુવિચાર દશા પ્રગટ થાય, અને જ્યાં સુવિચાર દશા પ્રગટ થાય ત્યાં અનંતકાળમાં નહીં થયેલ અદ્ભુત ઘટના ઘટે. અને એ ઘટના છે નિજ જ્ઞાન. જ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું, પોતાના અસ્તિત્વનું જ્ઞાન. આ ક્રમ સમજી લો. એ જ્ઞાન આપણને થાય તો એ જ્ઞાન શું કામ કરે? એ મોહનો ક્ષય કરે. અને જ્ઞાનની મોહનો ક્ષય થાય તો પરમપદ એટલે નિર્વાણની પ્રાપ્તિ થાય.
આવા કડી કાળમાં, આવા વિકળાળ કાળમાં અને આવા સંજોગોમાં પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિ દ્વારા મોક્ષ માર્ગ આપેલ છે, તેમાં કંઈ શંકા કરવાની જરૂર નથી. અને એ વિચારણા જે પ્રગટ થવાની છે તે સુવિચારણા હોય એ કહેવાનો પ્રારંભ 43મી ગાથાથી થાય છે. અને તે પહેલા 42મી ગાથા સુધી તેની પૂર્વભૂમિકા કહે છે. 43મી ગાથાથી ષટપદના વર્ણનનો પ્રારંભ થશે. આગળના પ્રવચનની વાત ફરી યાદ કરી લઈએ. જૈન દર્શનમાં પાયાના ત્રણ શબ્દો છે, દ્રવ્ય, ગુણ અને પર્યાય. દ્રવ્ય એટલે વસ્તુ, પદાર્થ. વસ્તુ બે પ્રકારની છે, જડ પણ છે અને ચેતન પણ છે. ઇન્દ્રિયોથી ગમ્ય પણ છે અને અતિન્દ્રિય પણ છે. આત્મદ્રવ્ય અતિન્દ્રિય, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશ અને કાળ અતિન્દ્રિય છે. પરંતુ ઉદ્ગલ ઇન્દ્રિય ગમ્ય છે. ઇન્દ્રિયોથી દેખાય તે ઉદ્ગલ જળ અને જેનામાં જ્ઞાન છે, જે ઇન્દ્રિયો વડે જાણી શકતો નથી પણ છે, તેનું હોવાપણું છે, એ જીવ અચેતન અથવા આત્મા અતિન્દ્રિય તત્વ છે. જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ. જળ જળ રૂપે પરિણમે છે અને ચેતન ચેતન રૂપે પરિણમે છે. આ વસ્તુ છે. જૈન દર્શનમાં તેને માટે શબ્દ વાપર્યા છે દ્રવ્ય. દ્રવ્ય શબ્દ સાથે બીજો પણ શબ્દ આવે છે, ગુણ અથવા શક્તિ. શક્તિ એટલે તાકાત, તેનું સામર્થ્ય. શક્તિને શાસ્ત્રીય પરિભાષામાં ગુણ શબ્દથી જણાવે છે. ગુણ એટલે માત્ર સદગુણો નહીં પણ શક્તિ સ્વભાવ, તે અર્થમાં છે. આત્મામાં જ્ઞાનગુણ, દર્શન ગુણ અને ચારિત્ર ગુણ છે. ભૂતગલમાં વર્ણ એટલે કે રૂપ રસ ગંધ સ્પર્શ ગુણો છે. ગુણ એટલે શક્તિ. એટમ બોમ્બનો ખ્યાલ કરો તો સ્પષ્ટતા કરવી નહીં પડે કે એક પરમાણુમાં કેટલી બધી તાકાત અથવા શક્તિ છે. જેમ અણુમાં અનંત શક્તિ છે તેમ ભૂતગલ પરમાણુમાં પણ અનંત શક્તિ છે, તેમ આત્માની પણ અનંત શક્તિ છે. બંને દ્રવ્યો સક્ષમ છે અને સમર્થ છે અને પોતપોતાની ભવ્ય શક્તિથી પૂર્ણ છે. ગુણ જે કામ કરે છે તેને કહેવાય છે પર્યાય. પર્યાય એટલે અવસ્થા.
સોનું એ મૂળભૂત વસ્તુ છે, દ્રવ્ય છે, તેમાં પીડાશ છે, નક્કરતા છે, તે ગુણ. સોનાનો ગઠ્ઠો પહેરી ન શકાય પણ ઘરેણું બને તો પહેરી શકાય. સોનામાંથી ઘરેણું બને તે સોનાની પર્યાય. મૂળ સોનું પણ પીડાશ નક્કરતા એ તેના ગુણો અને તેમાંથી જુદા જુદા આકારો બને તે તેની પર્યાયો. ઘઉંના લોટમાંથી રોટલી બને છે તો લોટ મૂળભૂત વસ્તુ અને રોટલી તેની પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા, હાલત, આકાર, પરિણામ અને પરિણમવું. તે હર સમયે હર ક્ષણે વસ્તુ પરિણમે છે. જળ જળ રૂપે પરિણમે અને ચેતન ચેતન રૂપે પરિણમે છે. બંનેના પરિણામ પોતપોતાના સ્વભાવ રીતે થાય છે. જેમ રેલવેના બે પાટા છે તે ક્યારેય ભેગા ન થાય, તેવી રીતે બે દ્રવ્યો પણ ક્યારેય ભેગા ન થાય. પરંતુ જે પર્યાય છે તે દ્રવ્યમાંથી આવે છે. સોનું પિતા પાસે હતું, તેણે દીકરાઓને આપ્યું, તેમણે તેમના દીકરાઓને આપ્યું. જેમ ફેશન બદલાય તેમ ઘાટ બદલાય, પણ સોનું સોનું એ જ રહે છે. અને આકાર જે આવે તે સોનામાંથી જ આવે, એમ આત્મદ્રવ્યમાંથી જ આત્મદ્રવ્યની પર્યાયો બહાર આવે છે. આનંદનજીએ કહ્યું છે કે ખાણમાંથી સોનું બહાર આવે તે એકલું બહાર નથી આવતું, પણ એ સોના સાથે માટી ભળેલી છે. માટી ભળેલી છે માટે સોનાને શુદ્ધ કરવું પડે છે, તેજાબ છાંટવો પડે, ગરમ કરવું પડે. જે કંઈ પણ પ્રક્રિયા કરવી પડે તે સોનાની મલિનતા દૂર કરવા કરવી પડે છે.
કનકોપલવત પૈડી પુરુષ પ્રણી રે જોડી અનાદિ સ્વભાવ અન્ય સંજોગી જીહા લગે આત્મા રે સંસારી કહેવાય. આ વાત એટલી સરળ છે તે તમને કઠિન કેમ લાગે છે? આ તો શીરો ગળે ઉતરી જાય તેવી વાત છે, પણ તમે વિચાર ઓછો કર્યો હશે. અન્યનો સંયોગો જ્યાં સુધી હોય ત્યાં સુધી તેને સંસારી કહેવાય, અને અન્યનો સંયોગ મટી જાય તો સંસાર પણ મટી જાય. સાધના શું કરવાની છે? જે સંયોગો થાય છે તે સંયોગોથી મુક્ત થવાનો પુરુષાર્થ તે સાધના છે. પાણી સ્વભાવે મીઠું છે, દરિયાના પાણીનો તેને સંયોગ થાય તો પાણી ખારું થયું. પાણી ફિલ્ટર કરવાથી ખારાશ દૂર થાય. પાણી શીતલ છે, એને અગ્નિનો સંયોગ થયો તો ગરમ થયું. તો શું કરવું પડે? પાણીને ઠારવું પડે અથવા તો અગ્નિથી દૂર રાખો તો ફરી ઠંડુ થઈ જશે. પ્રત્યેક પદાર્થની ગતિ પોતાના મૂળ સ્વભાવ તરફ છે, પરંતુ તેમાં અન્ય દ્રવ્ય ભળે એટલે ડિસ્ટર્બન્સ થાય છે. સાદી ભાષામાં એકડે એક અને બગડે બે, બે ભેગા થયા એટલે બગડે. ભૂતગલ દ્રવ્યનો સંયોગ આત્માને થયો. સોનું અને માટી ખાણમાંથી નીકળે છે અને સુવર્ણકાર એ બંનેને જુદા પાડે છે, તેમ કર્મ અને આત્માના અનાદિથી સંયોગ છે અને સાધક તેને જુદા પાડે છે. સાધકનું કામ થયેલા કર્મના સંયોગને દૂર કરવા એ છે, અને કર્મના સંયોગથી પેદાશ એટલે કે તેનું ફળ તે આ સંસાર. આત્મા છે એ અનાદિનો, કર્મ છે અનાદિના, આત્મા અને કર્મનો સંયોગ પણ અનાદિનો, એટલે બંનેનો સંયોગ છે ત્યાં સુધી સંસાર ઊભો થયા કરશે. ગમે તેટલા કંટાળા સાથે હાથ જોડીને કહો કે અમારે સંસારમાંથી મુક્ત થવું છે, પરંતુ બેટા તું તારા કર્મના સંયોગને દૂર કર. કર્મ સંયોગ દૂર થાય તો કર્મમાંથી ઉત્પન્ન થતા સંસાર પણ દૂર થઈ જાય. એ બાય પ્રોડક્ટ છે. સંસારમાં કસાય હોય, રાગ દ્વેષ હોય, મોહ હોય, વાણી શરીર, અશુભ કર્મો, અશુભ પ્રવૃત્તિ હોય, કર્મનો બંધ હોય, ફરી કર્મનો સંયોગ થાય અને ફરી ચક્ર ચાલુ.
આવા સંસારના ચક્રમાં આપણે છીએ. બંને વસ્તુઓ જુદી જુદી છે. સોનું અને માટી બંને સાથે મળ્યા છે તો તેમાંથી માટીને દૂર કરવી, એમ આત્મા તથા કર્મો સાથે મળ્યા છે તો કર્મને આત્માથી દૂર કરવાના રહ્યા. એ કર્મને દૂર કરવાની સાધના તેને કહેવાય છે પર્યાય શુદ્ધિની સાધના. જૈન દર્શન સ્પષ્ટ વાત કરે છે, ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ. ભાવ કર્મ જ્યારે અંદર થાય ત્યારે બહાર કર્મની રચના થાય. કર્મો તો કહે છે કે અમે તટસ્થ છીએ, અમે તમને વળગવા આવતા નથી, તમારે અને અમારે શું લેવા દેવા છે. પણ એક વાત છે, તમે જો કંઈ કરશો તો અમારે આવવાની ફરજ થઈ પડશે. લોહચુંબકના એરિયામાં જો લોઢું જશે તો સ્વાભાવિક રીતે લોહચુંબક લોઢાને ખેંચશે. સોનું કે હીરાકણી આવે તો કંઈ નહીં કરે, પણ લોખંડનો કટકો આવે તો જ લોખંડને ખેંચે. લોહને પોતા તરફ આકર્ષિત કરવું એ લોહચુંબકનું કામ છે. તેવી જ રીતે જીવ અંદરમાં રાગ દ્વેષ કરે એટલે કે અંદરમાં ભાવકર્મ કરે, કસાયો કરે, વિકારો કરે, વાસનાઓ કરે, ઈચ્છાઓ અને તૃષ્ણાઓ કરે, અભિલાષાઓ કરે, મનથી વચનથી અને કાયાથી અશુભ પ્રવૃત્તિઓ કરે તો કર્મો આવીને વળગે. આજે કર્મો અંદર આવે છે, વળગે છે, એના કારણે અશુદ્ધિ થાય છે. આપણે વિક્ષિપ્ત થઈએ છીએ. એ અશુદ્ધિ દૂર કરવાની સાધના તેને પર્યાય શુદ્ધિની સાધના કહે છે.
બસ અહીંયા આપણી ગાથા 38, 39 અને 40 એ ત્રણનો પ્રારંભ થાય છે. એ ગાથા એનું શીર્ષક છે મોક્ષ માર્ગની સાધના. તો મોક્ષ માર્ગની સાધના કરવા માટેની ભૂમિકા, આપણે વાત ચાલે છે આત્માર્થીના લક્ષણો. આત્માર્થીના લક્ષણો એમાં આ ત્રણે ત્રણ ગાથા આત્માર્થીની દશા કેવી હોવી જોઈએ, જે સાધના છે એ દશાની સાધના છે. તો અહીંયા એ વાત કરવી છે, પણ એ આત્માનું સ્વરૂપ બરોબર સમજાય તો દશાના અર્થ પકડાશે. નહીં તો દશા એ શબ્દ આપણે બોલીએ પણ એ દશાથી આપણે શું કરવાનું છે એ લક્ષ્યગત કદાચ ન થાય. એટલે મુનિશ્રીએ એ ગાથાના અર્થનો પ્રારંભ કરતા પહેલા વિવરણ કર્યું છે કે પહેલા વસ્તુની ઓળખ. જૈન દર્શનમાં કોઈ પણ વસ્તુ છે એના ત્રણ ભાગ છે. કયા કયા છે? આ પાયાની વાત. કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ, જળ હોય કે ચેતન હોય, એની ત્રણ અવસ્થા કીધી અથવા એના ત્રણ વિભાગ કીધા, એ અનિવાર્યપણે છે. એને ઓળખીએ તો જ દશા ઉપરનું આપણું લક્ષ્ય બરોબર બેસે. દ્રવ્ય, ગુણ અને પર્યાય. દ્રવ્ય એટલે વસ્તુ, અસંખ્ય પ્રદેશનો સમૂહ, એ બી એક વસ્તુ જ છે. આત્મા નથી એવું નહીં, એનું અસ્તિત્વ છે. એ વસ્તુથી અસ્તિત્વ ગુણ કે કોઈ પણ આપણે વાત કરો છો એ કપોળ કલ્પના નથી, એ કોઈ ધારણા છે કે કોઈ માની લીધેલી વાત છે કે કોઈ માન્યતા છે એવું નથી, પણ હકીકતની અંદર ઇન ફેક્ટ ઇન રિયાલિટી એવી કોઈ વસ્તુ છે, વસ્તુ છે. એ વસ્તુ છે એના બીજા અંશોથી, કે બીજું અંશ કયું છે, વસ્તુ છે તો એના ગુણ છે. એ ગુણ બતાવે છે કે વસ્તુ છે. ગુણ જ્યાં રહે છે, વસ્તુ એ ગુણી છે, પણ ત્યાં એમાં રહેનારો ગુણ છે એ બતાવે છે વસ્તુનું લક્ષણ છે. તો વસ્તુ જ્યાં છે એનું અસ્તિત્વ છે, તો એને પોતાના ગુણો છે. વસ્તુ સાબિત શેનાથી થાય, ગુણોથી થાય. તો એ ગુણ છે, અને પછી એ ગુણ એની ત્રીજી અવસ્થા છે પર્યાય. સમયે સમયે વર્તમાન વિદ્યમાન અવસ્થા કોઈ પણ વસ્તુ, એ આપણે ત્યાં જૈન દર્શનની અંદર એને કહ્યું કે એ કુટસ્થ નથી. કુટસ્થ એટલે ત્રણેય કાળ જે એમને એમ રે એમાં કોઈ ફેરફાર ન થાય એવી નથી, પરંતુ વસ્તુમાં સમયે સમયે એની અવસ્થામાં એની હાલતમાં બદલાવ થયા જ કરે છે. વસ્તુમાં બદલાય એની પર્યાયમાં થાય, વસ્તુ એમને એમ રે. હજી ગરબડ છે, ઉપનેવા પછી ધ્રુવેવા. ધ્રુવેવા એટલે વસ્તુ સ્થિર રહીને પલટન પામે છે, પરિવર્તન પામે છે. ક્ષણે ક્ષણે પરિવર્તન પામતી વસ્તુમાં ધ્રુવપણું છે, નહીં તો પરિવર્તન પામતી વસ્તુ ખતમ થઈ જાય. ધ્રુવ છે એટલે અનંત કાળ સુધી અનંત પર્યાયો થવા છતાં વસ્તુના અસ્તિત્વનો નાશ થતો નથી. વસ્તુ સત્ય છે, પરિણમન જે થાય છે એ એની જે તે સમયની પર્યાયોમાં થાય છે, બદલાતી અવસ્થાઓમાં થાય છે. પણ અવસ્થાઓમાં થાય એટલે પછી બધું કેટલું બધું થાય પછી વસ્તુ ખતમ થઈ જાય? જેમ બરફ છે તો બરફની અંદર સમયે સમયે પરિવર્તન થાય છે એટલે પાણી થાય છે, પણ અમુક સમય થાય તો પછી બરફ ઓગળી જાય. એમ વસ્તુ છે એ ઓગળી જાય, વસ્તુ ખતમ થઈ જાય, એના ગુણો ખતમ થઈ જાય. જ્ઞાન ગુણ વપરાઈ ગયું, હવે આત્મામાં કાંઈ રહ્યું નથી, ન થાય. વસ્તુના અનિવાર્ય ભાગરૂપે ગુણ અને પર્યાય છે. ગુણ છે એ વસ્તુની ઓળખ છે, અને પર્યાય વસ્તુની હાલત અથવા અવસ્થા છે, કે ગુણ અત્યારે કઈ દશામાં છે. આ દશા જે આવશે ને એ આપણી પર્યાય અવસ્થા. આત્મા આત્મા તરીકે તો કાયમ છે, ધ્રુવ છે, સનાતન છે, સત છે, નિત્ય છે. એના ગુણો છે એ પણ કાયમ છે. એનો જ્ઞાન ગુણ ક્યારેય ખતમ થતો નથી, દર્શન ગુણ ખતમ થતો નથી, ચારિત્ર ગુણ, વીર્ય ગુણ, જે કંઈ ગણો થાય. કેમ કે ગુણથી બનેલો ગુણી નામનો એક વસ્તુ પદાર્થ છે. એ પદાર્થનું અસ્તિત્વ સત કહેતા ત્રિકાળ છે. ત્રણેય કાળ જેનું હોવાપણું છે એને સત કહી શકાય છે. તો એ ત્રિકાળ છે, તો વસ્તુ છે તો વસ્તુના એના ગુણો પણ છે. તો શું વધઘટ થાય છે, પરિણમન થાય છે, શેનું થાય છે? પ્રત્યેક પદાર્થ પરિણામી નિત્ય છે. પરિણામી છે તો પરિણામ શેમાં થાય છે? હવે એની અવસ્થામાં. એ અવસ્થા એટલે પર્યાય. એની પર્યાયમાં પરિણમન ચાલ્યા કરે છે. એના કોઈ ગુણની હાનિ વૃદ્ધિ થયા કરે છે, એની સ્થિતિ દશા પલટાયા કરે છે. તો જ્યારે દશા ઉપર લક્ષ કરવું છે, કેમ કે આખી વાત આવશે દશા ઉપર, 38, 39 ને 40 ગાથા એ મોક્ષ માર્ગની સાધના છે. એ સાધનાનો આધાર આત્મા ઉપર છે કે આત્માની દશા ઉપર છે? એટલે એટલી સરસ વાત મૂકી છે, સૂક્ષ્મ છે, થોડી સમજવા પ્રયત્ન કરીએ, પકડીએ. એક કે છે આત્મા તો છે, એના ગુણો છે. તો કે જે દશા ને એવી જ્યાં સુધી જીવ લહે ને જોગ મોક્ષ માર્ગ પામે ને મટે ને અંતર રોગ. અરે સાહેબ, તમે તો નવું કીધું, આત્મા તો છે અમારી પાસે અને એના અનંત ગુણો પણ છે, ક્યાં તકલીફ આવી? દશામાં. દશા વિકારી છે, વિભાવી છે. તો દશા એવી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીવ આવા સદગુરુ પ્રાપ્ત થાય તો પણ એનો જોગ એટલે એનો યોગ, એનું મિલન એને પ્રાપ્તિ થાય નહીં. ત્યાં સુધી કે છે કે અરે એના નિકટમાં હોય, એના ઘરમાં હોય, એની સાથે રહેતા હોય તો પણ સદગુરુનું ઓળખાણ ન થાય, કારણ કે જીવની દશા નથી. મૂઢમાં છે, મૂઢમતી છે, મોહ દશામાં છે, સંસારની અંદર જ રચ્યો પચ્યો રહે, એને એના સંગે રહેલા જ્ઞાનીની વિરક્ત દશાનું ઓળખાણ થાય ક્યાંથી? એટલે કહ્યું કે મહાત્માને ઓળખનાર કોણ? કે મહાત્માના ઘરના લોકો? એ કહે છે કે કૃપાળુ દેવીને પણ એના પિતાશ્રી ન ઓળખી શકે. અરે કૃપાળુ દેવના નિર્વાણ પછી 13 વર્ષે દેવમાં ખંભાત ગયા, જબરજસ્ત ઉત્સવ કર્યો હતો, એટલે ખાસ વવાણિયાથી મુમુક્ષુએ વ્યવસ્થા કરીને દેવમાંને લઈ ગયા કે જુઓ ચરોતરના પ્રદેશો તમારા દીકરાની ભક્તિ કેવી કરે છે. પછી દેવમાં ત્યાં જઈને કહે છે અરે રે, મારો દીકરો દેવ જેવો હતો એ તો મને ખબર જ નથી, જો આ ખબર હોત તો હું એને રોકત નહીં. મરુદેવા માતાનું તો ભાગ્ય હતું કે એની રૂબરૂમાં એને ઋષભદેવની આ અવસ્થા જોઈ. તો ઋષભદેવને જે પ્રાપ્ત કરવું હતું એ પેલા મરુદેવા માતાએ નિર્માણ જોઈતું હતું ઋષભદેવને, અને પહેલું કોને મળ્યું? મરુદેવ એ વિદ્યમાન હતા, એણે દશા જોઈ, અને આની દશા એવી હતી મરુદેવા માતાની. પણ દેવમાંની દશા કૃપાળુદેવ પ્રત્યેની મોહ દશા હતી, મોહ દશાને કારણે ઓળખાણ થયું. 13 વર્ષ પછી એ વિચાર આવ્યો કે અરે રે, મારો દીકરો તો દેવ જેવો હતો, આ મને તો એનું ઓળખાણ થયું નહીં, થયું હોત તો હું એને રોકત નહીં. લોકો ઓળખી ગયા, ચરોતરમાં રહેનારા લોકો એને ઓળખી ગયા, અને એને એમ થયું છે કે હું તો એની જનેતા, પણ મને ન, કારણ કે મોહ. કૃપાળુ દેવે કહ્યું કે માતુશ્રીને મારા ઉપર મોહ છે પણ અમને નથી, અમને નથી. ખોટું અર્થઘટન કરશો ને કે કૃપાળુદેવને મા ઉપર મોહ હતો, ભલે મા હતી, સંયોગ છે, સંબંધ છે. મા હતી એટલે મોહ છે એવું કોણે કીધું? આપણે ગમે તે પ્રકારનું બોલબોલ કર્યા કરીએ છીએ, કારણ કે આપણી પાસે ત્રાજવા તોળા કયા છે? આપણા મોહના, આપણા પોતાના આપણી પાસે કાટલા છે, એટલે આપણે બધું માપીએ છીએ. એટલે આપણે કહીએ જો કૃપાળુ દેવીને પણ કેટલો મા ઉપર મોહ હતો, એને કીધું મનસુખ માનું હેલા કરે બોલવું, એ પછી આપણા ઉપદેશક તો પાછું વળીને ન જીવો, પછી ગમે તો ફાવેય બોલે. સત્પુરુષના નામે આટલી અસાતના આટલી અવજ્ઞા કર્યા કરે, પણ એને ભાન ન હોય ત્યારે કે કૃપાળુ દેવે લખ્યું છે કે અમને એના ઉપર મોહ નથી. તો શું છે? માને મોહ છે એટલે માં મારો વિયોગ સહન કરી શકશે નહીં, તો માને સંભાળજે મનસુખ. અમે તો જઈએ છીએ, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું, તું માને સંભાળજે, કેમ કે એ મોહવાળું પાત્ર છે. તમને હજી મનસુખને તો હજી ખ્યાલ આવી ગયો છે એના મુમુક્ષુઓને પણ કૃપાળુ દેવનું ઓળખાણ છે, પણ હજી માને એના દીકરાનું ઓળખાણ યથાર્થ રૂપમાં થયું નથી. તો ત્યાં કહે છે કે મનસુખ માનસ, એના પરિણામ બગડે નહીં, માની દુર્ધ્યાન ન થાય, માની દુર્ગતિ ન થાય. કેટલી કરુણા છે, એ કરુણાથી કહે છે કે મોહથી કહે છે માને ઠીક રાખજે. કરુણાને પણ જો વાત ન પકડાય, કેટલીક વાર પરમાર્થ માર્ગની અંદર ભાવનું સ્વરૂપ પકડવું પડે, શબ્દનું નહીં. શબ્દ તો એ જ લખાય, બીજું શું લખાય? માને ઠીક રાખજે સિવાય શું લખાય? શબ્દ એ જ લખાય. શાસ્ત્રોના વાંચનની અંદર પણ શબ્દનો અર્થ એ તો ડિક્શનરી વાળો કરતો હોય, કોલેજનો પ્રોફેસરે કરતો હોય, ભાષાશાસ્ત્રી કરતો હોય. શબ્દના અર્થથી શાસ્ત્રના રહસ્યો પામી શકાય? શબ્દના આશયને સમજવો, શબ્દના સંદર્ભને સમજવો, શબ્દની સંગતિને સમજવો અને શબ્દનો આશય શું છે એ સમજવો, અને એની એ સમજવા માટે થઈને એ સ્થિતિમાં ભાવધારામાં ગયા સિવાય શબ્દનો અર્થ નહીં પકડાય. ભાવધારામાં જવું પડશે, અને એ જો વક્તા માત્ર શબ્દનો જ વક્તા હોય તો એનું કામ નથી, એનું ગજું નથી, એનું ગજું નથી. કે એ જ્ઞાની પુરુષના વચનોના ભેદ બતાવી શકે, આશય પકડાવી શકે. જ્ઞાની પુરુષના વચનમાં આશયને વ્યક્ત કરવા માટે શબ્દો એ જ છે, પણ એક શબ્દ પાછળ પણ આશય ભેદ હોઈ શકે છે. એ આશયને સમજવો પડે. અહીંયા કૃપાળુદેવે આ સૂક્ષ્મતા જૈન દર્શનની આપી છે, બહુ સંક્ષિપ્તમાં આપી છે. આના ઉપર તો આખા દ્રવ્યાનુયોગના ગ્રંથો લખાણા છે. એ વાત એટલી એને સમજાવવી છે દશા ઉપર, કે દશા નહીં થાય ત્યાં સુધી જીવ મોક્ષ માર્ગ પામશે નહીં. એને ભલે બધાય મળે, સદગુરુ મળે, શાસ્ત્રો મળે, માર્ગનું આખું પ્રવૃત્તિ મળે, અને પોતે કડકડાટ બોલી જાય, પામશે નહીં. જ્યાં સુધી એની આવી દશા નહીં હોય, અને દશા એટલે એની પર્યાય. દ્રવ્ય તો છે જ, બધા ગુણો છે, બદલ ક્યાં છે, પરિવર્તન ક્યાં છે, પરિણમન ક્યાં છે? પર્યાયમાં. એટલે કહ્યું આ ચારે ચાર આ દશા નહીં સમજાય, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ નહીં સમજાય આત્માનું, ત્યાં સુધી એ આ ગાથામાં કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ આ પકડાશે નહીં, એ બોયલા કરશે. આ દશા છે આત્માર્થીની, કસાય એના ઉપશાંત છે, સંજોગો જે છે એ નહીં છે, નિમિત્તો છે એ નહીં છે, કર્મના ઉદય તો છે એ નહીં છે, જગત ઇનાઈ છે, એ જેની વચ્ચે રહેલો છે એ ઇનાઈ છે, પણ એના કસાય એનું પરિણમન સ્વતંત્ર છે પોતાનું, ઉપશાંત આ એનો સ્વભાવ છે. કસાયની ઉપશાંતતા મોક્ષની અભિલાષા છે. એ અભિલાષા કયા સ્તરે છે? દશાના સ્તરે છે, કે બધું જ કરે, સંસારના વ્યવહારો ચલાવે, અહો સંકિતી આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતરસે ન્યારો રહે જ્યું ધાવ ખીલાવે બાળ. જેમ આયા છે એ દર્દીની ગમે તેટલી સેવા કરતી હોય, બાળકનું ગમે તેટલું લાલન પોષણ કરતી હોય, રમાડે, એને ચુમ્મીઓ ભરે, એને ખવડાવે, પણ એને બાળક પ્રત્યેનો આત્મભાવ નથી, મોહભાવ નથી. એમ એને આવી અભિલાષા તો હોય તો જે મોક્ષની છે, એને વૈરાગ્ય ચિત્ત છે એનું, એટલે સંસારના કામ કરતા કરતા સંસાર સે સરસો રહે, સંસારથી દૂર રહે છે, પણ સાહેબ અમારા કરતા વધારે કામ એ કરે છે સંસારનું, ભલે કરે. તમારું લક્ષ એની બાહ્ય પ્રવૃત્તિ ઉપર છે, દશા ઉપર નથી. હરિભદ્રસુરેશ્વરજી મહારાજે આ વાતને એક સરસ શબ્દ પ્રયોગ આપ્યો, ભવે તનુ મોક્ષે ચિત્ત. ભવે તનુ, તનુ એટલે શરીર ભવમાં છે, સંસારમાં છે, અને એનું ચિત્ત મોક્ષમાં છે. ભવે તનુ ચિત્તે મોક્ષ. કેટલી જબરજસ્ત સ્થિતિ છે, શબ્દથી સમજાય એવા આ વાત કરવી હોય તો અનંતવાર સાંભળ્યું હશે એમાં શું, ભવે તનુ મોક્ષે ચિત્ત. પણ જ્યારે એની સૂક્ષ્મ વિચારણા થાય ઉપયોગ સાથેની, ક્યાં એની દશા છે, મોક્ષ અભિલાષ, એને ભવનો ખેદ છે, ભવાભિનંદી નથી, એટલે એના અનુષ્ઠાનમાં ક્યાંય કોઈ નિયાણું નથી, નિદાન નથી, કોઈ લૌકિક વાંછા નથી, કોઈ પારમાર્થિક ક્રિયાનું ફળ મને લૌકિક સુખ મળે એવી સ્વપ્ને પણ વાત નથી. જીવમાં એટલા બધા સૂક્ષ્મ ભાવો હોય છે, એટલા સૂક્ષ્મ કે ક્યારેક આપણે આપણા ભાવોને પણ પકડી શકતા, એટલી જાગૃતિ પણ આપણી નથી. આપણને પણ પારમાર્થિક સાધના કરતા કરતા અંદરમાં સાંસારિક ભાવોની પૂર્તિની અપેક્ષા રહેતી હોય છે, જાણે અજાણે પણ રહેતી હોય છે કે હું આ દર્શન કરું અને મારું સારું થઈ જાય, હું આ ગુરુ મહારાજની વંદના કરું અને એના આશીર્વાદથી મારું કંઈક બધું, મારી મુશ્કેલી છે દૂર થઈ. બધી વાત સાંસારિક જ આવે છે, હેતુપૂર્વક નથી આવતી કદાચ, પણ જતી નથી. કેમ કે દશા બદલાણી નથી, પર્યાય નથી બદલાણી. પર્યાય સાંસારિક છે અને ક્રિયા પારમાર્થિક છે, ખ્યાલ આવે છે? એટલે જાણે અજાણે પણ આપણી કોઈ પણ ક્રિયા શુદ્ધ ભાવથી થતી નથી. કૃપાળુદેવે 20 દોહરાની અંદર કહ્યું, ત્રીજો દોહરો, શુદ્ધ ભાવ મુજમાં નથી. કેમ કે આત્માર્થી દશા નથી મારી, અને 20 દોહરા એ તો પાત્રતા માટેના દોહરા છે, પ્રાથમિક અવસ્થાના દોહરા છે. એમાં છે કબૂલાત કે સાહેબ મારામાં શુદ્ધ ભાવ નથી, હજી તો અશુદ્ધ ભાવ મિશ્રિત હું બધું કરું છું. મારે મોક્ષ જોઈએ છે, એ પણ મારો મોક્ષ મારી કલ્પનાનો મોક્ષ છે. એટલે એના સંસ્કાર છે, ઉદય છે, પણ તે સમયે એની જ્ઞાનધારા એટલી હજુ સબળ થઈ નથી, એટલે ચિત્તની અસ્થિરતા છે, સ્થિરતા નથી થઈ. એટલે અહીંયા જે સમજવાનું છે મારે, એટલા માટે આ વાત થોડીક દ્રવ્યાનો યોગની છે. એટલે આપણે જરા એને સમજીએ કે મુનિશ્રીએ પણ એ વાત કહેતા કહેતા જુદો જ વિષય લઈ લીધો, આત્માના દ્રવ્ય ગુણ પર્યાયનો વિષય, બહુ કઠિન વિષય, દ્રવ્યાનું યોગનો વિષય. મુશ્કેલી એ છે કે જો આમાં ચડી ગયો તો પાછો આમાં પાછો નહીં આવે દશામાં. જીવનો દોષી છે કે બુદ્ધિવાદમાં જો ચડી ગયો કે દ્રવ્યાનું યોગ બરોબર એની અંદર રટણ કરે તો પાછો મૂળ દશા સુધી કોઈ દી નહીં આવે, એ એમાં એમાં રહેશે. કેમ કે વ્યવહારને ઉડાડવાનો શીખી ગયો એ, અને વ્યવહાર વિના દશા કોઈ દી આવે જ નહીં. એટલું બધું આખું અધ્યાત્મ એકબીજા ભાવો સાથે ગૂંથિત છે, ગ્રંથિત છે. જો એને અનેકાંત અને શ્યાદવાદનું દર્શન એની શૈલી સાથે એનો સમન્વય અને સંધિ કરી શકવાની આપણામાં જાગૃતિ ન આવે તો આમાં ને આમાં જીવ આભાસમાં ને આભાસમાં ભ્રાંતિમાં સરી પડે. અજ્ઞાનમાં નહીં, જ્ઞાનથી ભ્રાંતિ થાય, અજ્ઞાનથી નહીં. ભ્રાંતિનું સ્વરૂપ સમજાય છે કે બધું જાણે છે એટલે એની ભ્રાંતિ છે, એ કાંઈ જાણતો નથી એને ભ્રાંત છે એમ નહીં, એની જાણપણાની ભ્રાંતિ છે. એને સરસ શબ્દ મૂક્યો છે, વ્યામોહ. અજ્ઞાનનો મોહ નથી, એને જાણપણાથી મોહ છે. વ્યામો થયો છે, છૂટવો આકરો છે. અને કૃપાળુ દેવે કહ્યું કે આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં. અરે સાહેબ, આત્મ અજ્ઞાન કયો ને કે આત્મ અજ્ઞાન સમ રોગ નહીં? તો કે ના, અજ્ઞાન ટળે, અજ્ઞાન ટળે, પણ જ્ઞાનમાંથી ભ્રાંતિમાં તો ગયો તો એ ટળવું મુશ્કેલ છે, આકરું છે. તને તો નહીં પકડાય, તારા સંગમાં હોય એને પણ નહીં પકડાય. કેટલી બધી સૂક્ષ્મ અવસ્થા, અને અહીંયા સ્વચ્છંદ આવીને ઉભો રહેશે, અહીંયા અહંકાર આવીને ઉભો રહેશે, અહીંયા અહમ આવીને ઉભું રહેશે, પછી એને કોઈ કહી નહીં શકે. એકવાર અભિમાનમાં અને અહમની અંદર, સ્વચ્છંદની અંદર જીવ ગયો, પછી મુશ્કેલી એ છે કે એને પાછો વાળે કોણ? અજ્ઞાનમાં હોય તો જીવ પાછો વળે કે ભાઈ મને કાંઈ ખબર નથી, હાલો કોકને પૂછીએ, આપણે તો કાંઈ જાણતા નથી. આપણે આ જવું હોય તો, આપણે ન જાણતા હોય તો કોકને પૂછીએ જાણકારને. અજ્ઞાન છે, અજ્ઞાનની જાગૃતિ છે, પણ હું જાણું છું ને ભ્રાંતિ થઈ, હવે શું કરવું? તો હું જાણું છું કરીને એવાની યારે જે ચાલનારો છે ને, એ 10 માઇલ થાય તો કે કાકા તું કેસ ને હું જાણું છું, આમાં તો કંઈક જાણ તો આવ્યું નહીં, હવે પોતે ભૂલો પડ્યો છે રસ્તાની, એને ભ્રાંતિ છે, અને ખોટે ખોટું આપણું કસરત કરાવ્યા કરે, આમ હાલો નામ આવો ને હમણાં આવી જશે, આને ભ્રાંતિ છે. આ ભ્રાંતિને ટાળવી, આ ભ્રાંતિવાળાને કીએ કોણ, સમજાવે કોણ? કેમ કેમ અહંકાર આવ્યો. કૃપાળુ દેવે કહ્યું કે આ સ્વચ્છંદનો સ્વરૂપ છે. શાસ્ત્રમાં શબ્દ સ્વચ્છંદ છે, સરસ શબ્દ છે, પણ સ્વચ્છંદ શબ્દથી આપણે એનો ભાવ પકડી શકતા નથી. કૃપાળુ દેવે કહ્યું કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. અરે તારો મોક્ષ છે, તું એક સ્વચ્છંદને રોકતો છે, કેમ કે ભલે તારું અજ્ઞાન રહ્યું, અજ્ઞાન ટળી શકશે, પણ તારો સ્વચ્છંદ ટાળવો આકરો છે. મુનિ, જીવને બંધનના બે મોટા કારણ છે, એક સ્વચ્છંદ અને બીજો પ્રતિબંધ, પણ પ્રતિબંધ તો ટળી જશે જશે, સ્વચ્છંદ ટાળવો આકરો છે. જીવ જ્યારે આ દશામાં પહોંચે, અને સામાન્ય રીતે જીવો જ્યાં સુધી એને સદગુરુ યોગની પ્રાપ્તિ થઈ નથી, અથવા આવો કોઈ સત્સંગ કે આવા કોઈ પરમગુરુનું સાનિધ્ય મળ્યું નથી, એનો બોધ હાથમાં આવ્યો નથી, એવા સંયોગોની વચમાં એ જોડાયો નથી, ત્યાં સુધી એનામાં સ્વચ્છંદ 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 વધતો જ છે. અને એમાં જો ખોટો પુરુષ મળી ગયો, ખોટો સંગ મળી ગયો, તો એ સ્વચ્છંદથી એ મુક્ત નહીં થઈ શકે. એટલે કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ પણ સરસ કર્યો આત્મસિદ્ધિમાં, કે પ્રત્યક્ષ સદગુરુ યોગમાં સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. પણ સદગુરુનો યોગ જોઈએ, સ્વચ્છંદીનો યોગ ન જોઈએ. જે પોતાને નથી જાણતો છતાં જાણપણાનો દ્રોહ કરે છે, એના યોગથી કોઈ દી સ્વચ્છંદ જાય બમણો થાય, એ જાય નહીં. કેટલી બધી માર્ગની અંદર વિચારણાની સૂક્ષ્મતા કીધી છે. સાધના તો આપણે બધાએ કરવી છે, બધા સાધકો જ છીએ, પણ સાધનાના એક એક પગથિયે પગથિયે જે જાગૃતિના માપદંડ આ જ્ઞાની પુરુષ આપ્યા છે કૃપાળુ દેવે, અને આ મુનિશ્રીએ અનંત કૃપા કરીને એક એક પગલે સતર્કતાના બેરોમીટર આપ્યા છે ગુભોરેજભાઈ. ફરી કે છે, યાદ કરી લઈએ કે દ્રવ્ય એ વસ્તુ છે, એ બે પ્રકારની છે. દ્રવ્ય જળ પણ છે અને ચેતન પણ છે. જળના ગુણ જળ છે, ચેતનના ગુણ ચેતન છે. જળની પર્યાય જળ છે, ચેતનની પર્યાય ચેતન છે. મોબાઈલ છે, મોબાઈલ જળ કે ચેતન? ટીવી જળ કે ચેતન? જળ. કોમ્પ્યુટર જળ કે ચેતન? હવે એની પર્યાય છે તો આપણને લાગે ચેતન જેવી, જો ભ્રાંતિ. એની પર્યાય છે, લાગે ચેતન જેવી, એને સંવેદના છે, પણ લાગે એમ કે આપણા ચેતન કરતા વધારે ઈ ચેતન છે. આપણા કરતા વધારે જ્ઞાની એ છે, વધારે સમજણ વાળું છે. જુઓ, અરે એની સમજણ કોકે આપેલી છે. જો વધારે ડાહ્યા પુરુષે સમજણ એને સોફ્ટવેરમાં ન આપી હોત તો આવત ખરી? આવત શક્ય જ નથી ને. આવી સાદી સીધી વાત પકડાતી નથી. અને જીવને વ્યામોહ કેટલો થઈ જાય, આ હા હા આ બધું જાણી ચેતનમય થઈ ગયું. આપણને કોમ્પ્યુટર કયો ક્યાં તમે ભૂલો છો? ગાડી ચલાવતા હોય તો ઓલો નકશો છે ને, એ જળ છે કે ચેતન છે? પછી તમને કંઈક રાઈટ જાઓ લેફ્ટ જાઓ, આ બેઠો છે ચેતન, એને ભાન નથી. બતાવે છે કોણ? કે તમારું ગંતવ્ય સ્થાન હવે 100 મીટર દૂર છે. કોણે બતાવ્યું? ચેતને કે જડે? જડે બતાવ્યું. એટલી બધી આ ગૂંચવણ છે, એટલી બધી મૂંઝવણ થઈ જાય. પણ વધારે પાવરફુલ એ બેઠો છે એ કે જડ ચલાવે છે તે? ચેતન કોણ છે? સર્વોપરી દ્રવ્ય કયું છે? સુપ્રીમસી કોની? અને આ હમણાં એની સ્વિચ બંધ કરી દે કે બંધ કર, તું બંધ કર બોલ બોલ કરવાનું. એને બોલ બોલ કરવાના બધા સોફ્ટવેર છે કે તમે લેફ્ટ જાઓ, તમે રાઈટ જાઓ, તમને હવે આટલા મીટર પછી આ આવશે, આના પછી આ આવશે. અને સાચો ડ્રાઈવર હોય જે બધું જાણતો હોય ને, આ કટકટ બંધ કરો, એ સ્વિચ બંધ કરે તો આ બંધ થઈ ગયું જડ. તો એમ કે ના, હું તને કહીશ, કહી શકે સામાન્ય વ્યવહારના દર્શન એ એના એની અંદર એવી શક્તિ હતી એટલે ચેતન એની શક્તિનો ઉપયોગ કરે છે. ચેતન ત્યાં છે નહીં, પછી કરનાર એટલે એ જે કાંઈ એના ગુણો જાણ્યા એના ગુણોનું પરિણમન કરાવ્યું ચેતને. પણ એ તો જડ જ છે, એ ચેતન કદી થાય? જડતે જડત્રણ કાળમાં ચેતન ચેતન હોય. કૃપાળુદેવના એક વાક્ય આવે અને આપણને કાંઈ સમજાય નહીં તો બોયલા કરે રાડું પાડી પાડીને. જડતે જડત્રણ કાળમાં ચેતન ચેતન, તને સમજ પડે છે? એક એક સ્થિતિની અંદર આ બદલ થાય છે. તું પકડે છે જ્ઞાનીના આ વચનોની પાછળની તાકાત? પર્યાય તરફ લક્ષ્ય કરાવવાનું છે, દશા તરફ લક્ષ્ય કરાવવાનું છે. એટલે એને કહ્યું કે જડના ગુણો પણ જડ છે, ચેતનના ગુણો ચેતન છે, અને જડની પર્યાય જડ છે, ચેતનની પર્યાય ચેતન છે. એની અચેતનની પર્યાય ચેતન ન હોય અને ચેતનની પર્યાય અચેતન ન હોય. આ વસ્તુનું ત્રિકાળી સ્વરૂપ, સત સ્વરૂપ સમજવાનું છે. તો કે આ જૈન દર્શનની અંદર આ ગુણ છે એની શક્તિ છે, ગુણ છે એની શક્તિ છે, અને બાકી જે છે અવસ્થા છે એની. ઉદાહરણ સોનાનું આપ્યું છે, ઘઉંના લોટનું આપ્યું છે, આ બધું આપ્યું છે. એ એટલા માટે કે તમારે જેટલા નવા નવા રૂપ કરવા હોય એટલા થઈ શકે છે. પણ એ પર્યાય શેની છે? લોટની. એ પર્યાય કોની છે? સોનાની. જો સોનું જળ છે તો એની પર્યાય જળ છે. આવી વાત જો પકડાઈ જાય અને એનું પરિણામ સ્વતંત્ર રીતે થઈ શકે છે, સમજાયું? ગુણની પર્યાય થાય એ પર પદાર્થની પર્યાય ન થાય. વસ્તુ સ્વતંત્ર રીતે પરિણમે છે અને પોતામાં જ પરિણમે છે. તો એની જે કાંઈ ગુણમાં પર્યાય થાય, ગુણમાં જેમ કે જ્ઞાનની અંદર વિકારી પર્યાય થાય, રાગ દ્વેષની થાય. રાગ અને જ્ઞાન બે જુદા છે. આપણને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે સાથોસાથ રાગની પર્યાય થાય છે. એ પર્યાય જડની નથી, છે તો ચેતનની છે. રાગ જડ નથી કરતું, જડના નિમિત્તે થાય છે. મેં પદાર્થ જોયો, પદાર્થ જોઈને મને જ્ઞાન થયું, પણ સાથોસાથ રાગ પણ થયો કે મેં ઘડિયાળ જોઈ તો જ્ઞાન થયું, પણ જ્ઞાન નથી થયું. એ જ સમયે તારી પર્યાય વિકારી થઈ, એ ઘડિયાળ પ્રત્યેનો રાગ થયો એ જ સમય. અને એ પર્યાય ચેતનની જ થઈ ગઈ કે જળની નથી, ઘડિયાળની કોઈ પર્યાય નથી બદલાણી. તો પર્યાય જે થાય છે એ પોતામાં, પણ એ પર્યાય જ્યારે પોતાના સ્વભાવથી આગળ વધે છે, વિશેષપણું થાય છે, ત્યારે એ વિભાવ કહેવાય છે. અને વિભાવ છે એ વિકાર થયો એટલે પરલક્ષી થઈ ગઈ. પરલક્ષી થઈ, પર્યાય પોતાની, પણ કેના લક્ષ્ય થઈ? પરના લક્ષ્ય. પરના લક્ષ્ય જ્ઞાન થવું જોઈએ, તને જ્ઞેયના લક્ષ્ય જ્ઞાન થવું જોઈએ. અને જ્ઞેયના લક્ષ્ય જ્ઞાન તો થાય પણ સાથે રાગ પણ થાય. કોક મળ્યું, ઓહો ઘણા વખતે મેળા, ખૂબ આનંદ થયો, એમાં જ્ઞાન થયું કે રાગ થયો? તો જ્ઞાનમાંથી રાગ થયો. ઓળખો ને, પેલા તો એને કોઈ ગમે તેમ નથી આવ્યો, બીજો ગધેડો નથી આવ્યો, ઓળખ્યો તો માણસ આવ્યો છે, પોતાનો છે, પરિચિત છે. ઓહો કેટલા વર્ષે, અને થયા પછી જે પરિણમન થયું એ શેનું થયું? રાગનું થયું. પછી એના ઉપર રાગ અને દ્વેષના પરિણામ થાય એટલે બધા કર્મબંધની, એ બધું વિજ્ઞાન પાછું કર્મનો છે. માત્ર જાણ્યું હોય તો કઈ ન થાય. જ્ઞાનને શુદ્ધ પર્યાય કર્મબંધ કરી શકતી નથી, પણ જ્ઞાનની પર્યાય જો અજ્ઞાનમાં પરિણમે તો એ કર્મબંધ કરી શકે છે. એટલે અહીંયા સરસ વાત મૂકી છે, આવા સંસારના ચક્રમાં છીએ આપણે, કે સોનુને માટી ખાણમાંથી નીકળે છે છતાં કહે છે કે એ બંનેનો એનો એનો સંયોગ છે, એમ આત્માને કર્મનો સંયોગ. જળ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અંત. આપણે પંચસૂત્રની વાત કરી હતી કે સર્વજ્ઞ પરમાત્માએ એની દેશનામાં ત્રણ સૂત્રો અનાદિના જીવને આપ્યા કે જીવો, જગતના જીવો, ત્રણ અનાદિને તમે બરોબર લક્ષમાં લ્યો. જીવ અનાદિ છે, સંસાર અનાદિ છે, અને જીવને કર્મનો સંયોગ અનાદિ હોવાને કારણે જીવનો સંસાર અનાદિ છે. જીવનો સંસાર અનાદિ છે, અનંત નથી. એનો સંસાર ટળી શકે છે પણ એને કર્મનો સંયોગ છે. ક્યારનો છે? અનાદિનો છે. જળ ચેતન સંયોગ આ ખાણ, જેમ સોનાને માટીનો સંયોગ ક્યારથી છે? અનાદિનો છે. શુદ્ધ કર્યા પછી નહીં થાય, તમે એને પેકિંગમાં રાખશો, તિજોરીમાં રાખશો, વોલ્ટમાં રાખશો, માટીનો સંયમ નહીં થાય. પણ એ જે મળ્યું છે દ્રવ્ય સોનું, એ ત્યારે માટી મિશ્રિત છે, લોખંડ પથ્થર મિશ્રિત છે, ધાતુ મિશ્રિત પદાર્થો છે, એને શુદ્ધ કરવું પડે છે. એમ આ જીવને તો કહે છે કે સાહેબ અમે આ સંસારમાં ઊભો થયા કરશે, તો કે તારે સંસારથી મુક્ત થવું છે, આ સંયોગને છૂટા પાડી નાખ, તું શુદ્ધ જ છો, તું શુદ્ધ છો. આ નિશ્ચય નહીં કે આત્મા દ્રવ્યથી શુદ્ધ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વયં જ્યોતિ સુખના, પણ તું કર્મના સંયોગે અનાદિથી છે, માટે તારી આ અશુદ્ધતા, આ મલિનતા એ કેને કારણે છે? સંયોગને કારણે. હવે તારે જો મુક્ત થવું હોય તો કે છે તું કર્મના સંયોગને દૂર કર. કર્મ સંયોગ દૂર થાય તો કર્મમાંથી ઉત્પન્ન થતો સંસાર પણ દૂર થઈ જાય. સાદી વાતને અહીંયા મુનિશ્રીએ નહીં, આ તો બધો એટલો બધો ચર્ચાનો વિષય છે, એટલી બધી આની અંદર દ્રવ્યની અંદર સૂક્ષ્મતા આવે, અને પછી મેં કહ્યું ને કે બહુ સૂક્ષ્મતા અને સૂક્ષ્મતામાં પોતે ખોવાઈ જાય, કે શું શોધવા નીકળો તો હા તત્વ વિચાર બાજુમાં રહી જાય. એટલે ઘણીવાર એને કૃપાળુદેવે શબ્દ પ્રયોગ મૂક્યો છે પત્રમાં દ્રવ્યાનું યોગની અંદર, અતિ પરિણામીપણું. આને આને શું લખ્યા છે, આના મુશ્કેલી ક્યાં આવે છે? તો અતિ પરિણામીપણું. અતિ પરિણામીપણું થાય એટલે એ શું થાય કે બીજું મિથ્યાત્વ આવ્યું. એક મિથ્યાત્વ હતું, એ દૂર થતું હતું જ્ઞાનથી, અને જ્ઞાનની અંદર એનું અતિ પરિણામી થયું એટલે બીજું મિથ્યાત્વ આવ્યું. આ મિથ્યાત્વ ભ્રાંતિનું આવ્યું, ઓલું અજ્ઞાનનું હતું, અજ્ઞાનનું ટળી જતું હતું, ટળતું હતું, ત્યાં નવું ઊભું થયું. એટલે આપણે કઈ ઘણી વાર ઉપાય કરતા હોય ને તો કોઈ ઉલમાંથી ચૂલમાં પડ્યા, તો કે તમને કેવું ડિસીઝ? તો કે ડિસીઝ કરતા રેમેડી ઇઝ મોર દેન ડિસીઝ. ઉપાય છે એ મોર ડેન્જરસ છે દેન ડિસીઝ. ભાઈ રોગ કરતા એની સારવાર છે એ જ ઘાતક થઈ ગઈ છે. હવે તો સારવાર ઘાતક બની છે. આ એક નય ઉપર વિચાર કરનારા, એકાંતિક વિચાર કરનારા, સ્યાદવાદને ભૂલનારા, આ રીતે એ રોગના ભોગ બની જાય છે. એટલે બહુ સરસ વાત મૂકી છે અહીંયા, કે છે એક કર્મને દૂર કરવાની સાધના તેને કહેવાય છે પર્યાય શુદ્ધિની સાધના. બહુ સરસ વાત કરે છે. ભાવ કર્મની જે કલ્પના માટે ચેતન રૂપ, આ જે ભાવ કર્મ જે છે, વિભાવ છે, વિકાર છે આત્માનો, એ પોતાનો છે. કેમ કે એની કલ્પના છે, હજુ એને સત ઉપલબ્ધ થયું નથી, એ એની માન્યતા છે. અને માન્યતા હોવાને કારણે થઈને એને આ કર્મનો બંધ થાય છે. પણ એકવાર સંયોગની માન્યતામાંથી પોતા પણ ઉઠાવી લઈએ તો શરીર એ સંયોગ છે, શરીર તે હું નથી. ખ્યાલ આવે છે? આ માન્યતા શબ્દ સમજવો તો જોશે ને પાછો, નહીં તો કાંઈ નહીં સમજાય, ગરબડ કે પાછા ગરબડ કરે. સંયોગમાં એ માન્યતા પોતાની માને છે, એ કલ્પના છે, આ ભાવ કર્મ છે, શરીર મારું છે, હું શરીરનો છું, શરીરથી મને સુખ દુઃખ છે, આવી માન્યતાથી જીવન જીવા કરે. જ્ઞાની કહે છે કે આ તો ભાવ કર્મ કર્યા કરે છે, અને ભાવ કર્મ કરશે ત્યાં સુધી અશુદ્ધિ દૂર થવાની નથી. કેમ કે એ એટલા કારણે બધું એનું રાગ દિવસ વગેરે બધું થાય. તો કર્મો થાય છે ક્યારે? તો એટલું સરસ દાખલો આપ્યો છે કે તું ભાવ કર્મ કરસ માટે કર્મો થાય છે, તું ભાવ કર્મ ન થાય ન કર તો કર્મો ન થાય. પૂતગલ ભલે ને પૈડા હોય, ઉદાહરણ આપે છે લોહચુંબકનું. જો આ નિશ્ચય નહીં વાળા કહે છે કે આત્મા કર્મને કરતું જ નથી, એ સ્વયં પોતાની યોગ્યતાએ થાય છે, તો થયા જ કરે. એની યોગ્યતા કઈ ખતમ થઈ છે? તો કઈ હંમેશ પરમેનન્ટ કર્મ થયા કરે. આખી વાતને એટલી બધી ગૂંચવામી નાખી છે, એટલી જટિલ કરી છે. આ પંડિતો ભેગા થયા, એમાં જ્ઞાનનો અતિરેક થયો, અતિ પરિણામી પણ થયું. તો અહીંયા કે છે ઉદાહરણ કે લો ચુંબકના એરિયામાં લોખંડ આવે તો એને ખેંચે, એ કે છે સોનું આવે તો, હીરાની કણી આવે તો નહીં ખેંચે. એમ તારા જે રાગ દ્વેષના પરિણામ છે તો આ કારમણ વર્ગણા એને ખેંચીને કર્મમાં પરિવર્તિત કરે. તારો વિભાવ ભાવ ન હોય તો કર્મો ચારે બાજુ છે, ઠાંસી ઠાંસીને ભૈરા છે, અરે આપણા શરીરમાં પણ ભૈરા છે, તો એ કર્મ ન થાય. પૂતગલ પરમાણુઓ છે, એની યોગ્યતા છે, પણ કર્મ નહીં થાય. જો તું વિભાવ ન કર તો કર્મ નથી. અદ્ભુત વાત. આખા તમામ આ જે દિગંબર માન્યતાઓ છે ને, એના ઉપર કૃપાળુ દેવનો સચોટ જવાબ છે કે જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. આ ડંકાની ચોટ ઉપર આટલા આત્મવિશ્વાસથી, જ્ઞાનના અનુભવના રણકારથી જે કૃપાળુ દેવે આ ગર્જના કરી છે, કોઈ કાળે ના થાય ત્યારે તમે બધા ગ્રંથ વાંચજો દ્રવ્યનું યોગ, એમ જ આવશે કે એ તો પોતાની યોગ્યતા થઈ છે, આત્માના ભાવ કર્મોને નિમિત્ત પામીને પોતાની યોગ્ય. અરે પોતાની યોગ્યતા શું પડી જ છે, પણ આ જો ન કરે તો ન થાય. એટલી બધી આત્મસિદ્ધિની અંદર આવી સૈદ્ધાંતિક સ્પષ્ટતા સત્યને કરી છે કે આપણે દંગ રહી જાય. આપણે આત્મસિદ્ધિનો જો વિચાર થાય યથાર્થપણે એક એક વસ્તુની અંદર, અને પાછું સંગતિ થવી જોઈએ, જે વાત કીધી છે એને તત્વ વિચારણા સાથેનું આપણું અનુસંધાન છૂટવું ન જોઈએ. જ્યારે જે વાત ચાલે છે એને સંબંધ છે સનાતન આ જ્ઞાનધારાનો, એ જ્ઞાનધારા તૂટવી ન જોઈએ. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા, ન થાય કર્મ. ભલે ને પૂતગલ પરમાણુ રહ્યા તેથી શું, આવી વાત આટલા આટલા સમર્થ દ્રવ્યાનુયોગના આચાર્યો થયા અને કેટલાય ગ્રંથો લખાયા, એને આવી માન્યતા એકાંતની જબરજસ્ત લોકોના મગજમાં નાખી દીધી છે અને કેટલાય લોકો ભીત ભૂલ્યા છે, અજ્ઞાનમાંથી ભ્રાંતિમાં ગયા છે એવા વિશેષ લોકો છે. જ્ઞાન થવું ન થવું એ જુદી વાત છે, પણ ભ્રાંતિ ન થવી જોઈએ. કૃપાળુ દેવના બોધથી જીવને કદી ભ્રાંતિ નહીં થાય. આ વાત જો બેસી જાય કે જો કૃપાળુ દેવના બોધ વચનનો જેને સાથ હશે, એ જ એનું હોકા યંત્ર હશે, એ જ એની જીવનની વિચારધારાનું સૂત્ર હશે, એને ભ્રાંતિ નહીં થાય. કૃપાળુ સિવાય બાકીની ડફાડફમાં જે પડ્યો જ્ઞાનના નામે માહિતીના નામે, એ મુજબ અટવાયો, એની ગૂંચવણમાં એ ક્યારે ફસાઈ જશે? કરોડિયો પોતાની જાળમાં ફસાય એમાં પોતાના બુદ્ધિવાદની અંદર ફસાઈ જાય, ન થાય. કૃપાળુ દેવે કેટલાય પ્રશ્નોનો સમાધાન વચનામૃતની અંદર આપ્યું છે. જુદી જુદી પ્રકારની કલ્પના સૌભાગભાઈને અને ગોસડિયાને કહે કે તમે દ્રવ્યને સમજો, પદાર્થને સમજો, એના ચૈતસિક સ્વરૂપને સમજો, ભૌતિકની અંદર ભ્રાંતિ નહીં રાખો. એટલા માટે અમે તમને બહુ સ્પષ્ટતાથી કહીએ છીએ, આ દર્શન આવા પરમ જ્ઞાની સિવાય કોઈ નહીં કરાવે. બાકી તો બધા એની અંદર ડૂબાડશે, અજ્ઞાનમાં જ, હજી ભ્રાંતિમાં જ. સ્પષ્ટ ડંકાની ચોટ ઉપર કહ્યું કે તમે પદાર્થને સમજો, પદાર્થની સ્થિતિ શું છે. પૂતગલ અને ચેતન બંને પદાર્થો જુદા છે, તો બંનેના ગુણો અને બંનેની પર્યાય પણ જુદી છે. ક્યાંય સંયોગથી એકબીજા ઉપર આવો આરોપ કરી અને ભ્રાંતિમાં સરી પડશો નહીં. ઘણા ઘણા પ્રસંગો આવે છે, ઘણા ઘણા લોકોને પોતપોતાની આવી માન્યતા છે. ધર્મજના મુમુક્ષુઓને, પેલા ખંભાતના મુમુક્ષુઓને ધર્મ જ મોકલા અને એને કહ્યું કે તમે કબીર પંથના મહાત્માના દર્શન કરો, પણ પછી કીધું કે અમે તને એનો વૈરાગ્ય જોવા માટે મોકલા છે, એની દાર્શનિક માન્યતા માટે નહીં. એની વૈરાગ્ય, એની ગુરુભક્તિ, એની સેવા, એના જીવનમાં જે વૈરાગ્ય છે, અપરિગ્રહ કેટલો બધો છે કબીર પંથીના સંતોની અંદર, અને આપણે સંયમની વાત કરનારામાં પરિગ્રહ કેટલો છે. એકવાર આપાશ્રે જાઓ અને એકવાર કબીર આશ્રમમાં જાઓ. દ્રષ્ટિ મળી ને આપણને, દ્રષ્ટિ મળી, બોધથી દ્રષ્ટિ મળે છે, એટલે આપણને એમ થાય છે કે આપણે તો તરત સાચું પકડાઈ જાય અને ખોટું હોય તો તરત પકડાઈ જાય છે કે આ બરોબર નહીં, આ વાત છે એ બરોબર નહીં, ભલે ગમે એટલી તર્કશુદ્ધ હોય, તર્કશુદ્ધ હોય તો પણ યથાર્થ નથી. તત્વને તર્ક સાથે સંબંધ નથી. આવા મહાન તાર્કિક શંકરાચાર્યજીએ લખ્યું કે તર્કથી તત્વ પામી શકાતું નથી, તો વાત તર્ક શુદ્ધ હોય તો પણ યથાર્થ ન હોય. ઘણી ઘણી વસ્તુ ઉપર વિવેક જાળવવો પડે, પ્રજ્ઞા રાખવી પડે. એટલે અહીંયા કહે છે કે આવી કાયાની અશુભ પ્રવૃત્તિઓ, વાસના, ઈચ્છા, વિકારો, તૃષ્ણાઓ, અભિલાષાઓ કરે તો કર્મ આવીને વળગે, અને કર્મ આવ્યાથી જીવમાં અશુદ્ધિ થાય છે. એટલે ફરી પાછી પર્યાયની અશુદ્ધિ ચાલ્યા જ કરે છે, કેમ કે એને કર્મને નિમંત્રણ આપ્યું. એક તો અનાદિથી કર્મ સાથે હતો, એ સંયોગ દૂર કરવાની બદલે અને ડાપણ શું કર્યું કે એ સંયોગ સમયે નવા નવા કર્મોને એને નિમંત્રણ આપ્યા. એ કર્મો અંદર ગયા, ઓલું જે ઉદયમાં આવ્યું હતું, જૂનું હતું, એ તો એની સ્થિતિએ નાશ પામે, એ કોઈથી કાયમ ટકે નહીં. હવે ઓલું તો જાતા વયું ગયું, પણ આ ભાઈએ શું કર્યું કે બીજા 10 લીધા, એક છોડી અને 10 લીધા, ગ્રહણ કર્યા. આમાંથી નવનો નથી, દસ ના સો થાય, સો ના હજાર થાય, હજાર ના લાખ થાય, એમ કરતા કરતા અનંતમાં પહોંચી ગયો. ગણતરી કરતા કરતા અનંતમાં ભયો ગયો. અને પછી ગુરુદેવને કહે છે, કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય, હે ભગવાન હું શું કરું, હવે તો હું આવી રહ્યો છું, મારું આટલું માથાના મોવાળા જેટલું દેવું છે. બોલો જેસલ કે તોરલને, કેટલા પાપ કર્યા છે માથાના મોવાળા જેટલા, હે તોરલ રાણી આ મારો ઉદ્ધાર ક્યાંથી થાય. જ્ઞાની મળે તો કે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન, તારી ભ્રાંતિ તોડ, જ્ઞાન કર, કરોડો વર્ષનું સ્વપ્ન જેમ જતા વાર નથી એમ તારા બધા કર્મો જતા. કર્મો ગણી ગણીને કાપવાના નથી, ઘોટો પાડવાનો છે. જ્ઞાનનો અગ્નિ પ્રગટાવ, અનંત કર્મની કરોડ સ્વાહા થઈ જશે. ધ્યાનનો અગ્નિ પ્રગટાવ, અનંત કર્મની કરોડ સ્વાહા થશે. એક પરમાત્માનું શુદ્ધ ભાવે નામ લે તો તારા નામ સ્મરણથી એ બધા કર્મો જન્મોના જે બહુ બહુ કર્યા પાપ તે દૂર થાય. હે પ્રભુ, માત્ર તારું નામ લેવાથી. સ્તોત્ર ભક્તામર અને કલ્યાણ મંદિર એટલા પાવરફુલ સ્તોત્ર છે ઋષભદેવ અને પાર્શ્વનાથના, કેમ કે સમર્થ આચાર્યોએ પોતાની અનુભૂતિથી લખ્યા છે અને એની અંદર આ બધા સિદ્ધાંતો એક એક ગાથામાં ભણી લીધા છે, દ્રષ્ટાંત સાથે ભણી લીધા છે, દ્રષ્ટાંત સાથે. કે ભલે ને પ્રભુ તમે દૂર રહ્યા, દૂરે રાખો સ્તવન કરવા, તમે મને દૂર રાખો તેથી શું, તમારું નામ લઈએ તો કર્મ વયા જાય છે, તમને પામવાની એ જરૂર નથી, તમારા નામની આટલી તાકાત છે. આ નિક્ષેપ અવસ્થા કહે છે, અલગ જુદી જુદી વાત જ્ઞાનીઓ સુધી. અહીંયા કહે છે કે કર્મ વળગે છે, અંદર આવે છે એટલે અશુદ્ધિ થાય છે, આપણે વિક્ષેપ થઈ લઈએ અને અશુદ્ધિ દૂર કરવાની સાધના તેને પર્યાય શુદ્ધિની સાધના. તો સાધનાનું સ્વરૂપ શું? પર્યાયની શુદ્ધિ. આપણો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ જ છે, પણ રાગદ્વેષ થાય છે એ સ્વભાવમાં થાય છે કે પર્યાયમાં થાય છે? તો સાધના શેની કરવી છે? પર્યાય શુદ્ધિની. આપણા જ્ઞાનને કાંઈ હવે સાબુ લગાડીને કે અંદર અશુદ્ધ છે એટલે અરકું કરે, જ્ઞાન જ્ઞાન રૂપે જ છે, પણ એના વપરાશની અંદર, એની વર્તતી અવસ્થાની અંદર, એની હાલતની અંદર, સંઘને કારણે કર્મનો સંઘ થયો, ઉદય થયો, નિમિત્ત મળ્યા અને તરત જ પર્યાયની અશુદ્ધિ થઈ ગઈ. સાધના કરવી હોય તો કે છે તે પર્યાય શુદ્ધિની સાધના છે. આ પર્યાય એ દશા છે જીવની, આ પર્યાય એ જીવની દશા છે. ન તો ગાથા નહીં સમજાય કે દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ના અંતર રોગ. ભાઈ તને શું કહીએ, તારો જે અંતરનો રોગ છે એ મટશે નહીં. તને રોગ છે મોક્ષનો, કામ એક આત્માર્થનો, બીજો નહીં મને રોગ, પણ આત્માર્થનો રોગ છે ને એ નહીં મટે. જ્ઞાન થયા પછી એ પણ મટી જશે કે હવે મને મોક્ષની પણ ઈચ્છા નથી, હું આત્મા જ છું, તમારે આત્માર્થની શું જરૂર છે, હું આત્મા જ છું, આવી પ્રતીતિ થાય. એટલી બધી અદ્ભુત વાત છે આ દશાની સમયે. ત્રણ ગાથાની અંદર આખું મહત્વ દશા ઉપર છે. અને કૃપાળુદેવે એક પત્રની અંદર આપ્યું છે, દશા, હા દશા તે દશા છે ને વાત તે વાત છે, ફળ દશાનું છે વાતનું નથી. વાતો કર્યા કરો એનું ફળ નથી, દશાનું છે. સાધના પર્યાય શુદ્ધિની દશાની છે. દશા ઉપર આપણું લક્ષ જવું જોઈએ અને દશા શું છે એ સમજવું જોઈએ. દશા એ એક સમયની અવસ્થા છે, દશા એ એક સમયની અવસ્થા છે. એથી થોડું હજી આગળ સમજાવે છે, વાંચીએ થોડું.
સમજી લો, અમારી પાસે આત્મદ્રવ્ય આજે પણ અંકબંધ છે અને અખંડ છે. આત્મા તો પ્રાપ્ત જ છે, પણ તમારી નજર ત્યાં જતી નથી. એક કવિએ કહ્યું છે કે નૈનાની આરસે રે મેં હરિને નિરખ્યા નહીં, હરિ તો સાક્ષાત છે, પ્રગટ છે, જ્ઞાન શક્તિથી જગતમાં વ્યાપ્ત છે, પણ આપણે તેને જોઈ શકતા નથી. કારણ કે નિરાકાર છે, એ દુર્લભ છે, માટે જોઈ શકતા નથી. ના, એ વાત નથી, પણ નૈનાની આળસ, આંખ ઉગાડો તો દેખાય. પ્રાપ્ત છે તેને પ્રાપ્ત કરવાનો છે, અપ્રાપ્તની પ્રાપ્તિ કરવાની નથી. માટીને જેમ દૂર કરવાની છે તેમ કર્મોને પણ દૂર કરવાના છે. કર્મોને દૂર કરવા પાવડો હાથમાં લેવાની જરૂર નથી, એનો ઉપાય આપણી પાસે જ છે. સ્વિચ બંધ કરો એટલે લાઇટ બંધ, બલ્બ ફોડવાની જરૂર નથી. જે પણ કંઈ થાય છે એ ભાવકર્મના કારણે થાય છે, અને ભાવકર્મ તમે દૂર કરી શકો. ભાવકર્મ દૂર કરવાની સાધનાને કહેવાય છે પર્યાય શુદ્ધિની સાધના. પર્યાય શુદ્ધ થાય ત્યારે વ્યવહાર નહીંથી આત્મા, ગુણ અને પર્યાય ત્રણેય શુદ્ધ થયા કહેવાય. આ ત્રણેય શુદ્ધ બન્યા અને જે અનુભવ થાય તેને વિતરાગનો અનુભવ કહે છે, અથવા તેને મોક્ષનો ઉપાય કહે છે. આનો ખરો ઉપાય છે અનન્ય ચિંતન. અનન્ય ચિંતન ચોથા ગુણસ્થાને ક્ષણભર, પાંચમા ગુણસ્થાને થોડો ટાઈમ વધારે, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને અંત મુહૂર્ત અને આઠમા ગુણસ્થાનકથી ટાઈમ લંબાય છે. અનન્ય ચિંતન કરવાની અવસ્થા અંદરથી આવે છે. તેઓ શેનું ચિંતન કરતા હશે? દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ચિંતન. અને શુક્લ ધ્યાનની પ્રક્રિયા પણ કહે છે. આજે શુક્લ ધ્યાનની પ્રક્રિયા સંભવિત નથી, કારણ કે એટલી બધી લાયકાત આપણા જીવનમાં આજે નથી. આ લાયકાતની અત્યારે જરૂર નથી. તમે ક્યાં સુધી જઈ શકો છો એ સમજાવવાની વાત છે. તમે ધર્મ ધ્યાન કરી શકો છો, તેના ચાર ભેદ છે. આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય, સંસ્થાન વિચય. અંત મુહૂર્ત સુધી તમે ધ્યાન કરી શકો છો, એકાગ્ર અને તન્મય થઈ શકો છો, એટલું તો તમે કરો. ત્યાં ગયા પછી કદાચ દરવાજો ખુલી જાય તો અંદર પ્રવેશ થઈ જાય. પહેલેથી અમારાથી અનન્ય ચિંતન ન થાય એમ કહી નાહી નાખો તો કામ ન થાય. અનન્ય ચિંતન એટલે વચમાં ધારા ન તૂટે, આનો આસ્વાદ ચોથા ગુણસ્થાને કે મળે.
ચોથા ગુણસ્થાનક એક મોટી ઘટના ઘટે, મોટા અવરોધો દૂર થાય, તે છે દર્શન મોહ, એટલે કે મિથ્યાત્વ. એ અવરોધ દૂર થવાના પરિણામે પોતાનો અનુભવ કર્યો, પોતાને નિહાળ્યો, પોતાનું દર્શન થયું, પોતાને જોયો, તેમાંથી એક સ્વાદ આવ્યો. તેથી એમ લાગ્યું કે અત્યાર સુધી સુખ માટે પાર ફાફા મારતો હતો, પરંતુ હવે ખજાનો હાથ લાગી ગયો, અધિકાર મળી ગયો, પરંતુ ખજાનો ખોલવાનો બાકી છે, ચેક બેંકમાં ભર્યો પણ પૈસા મળવાના બાકી છે, તેમ અધિકાર પ્રાપ્ત થયો. હવે સ્વરૂપમાં પણ રમણતા પ્રાપ્ત કરવાની છે, તે ક્ષણભર આવે, તે સ્વરૂપ પણ ચરિત્ર, અને સ્વરૂપ રમણતા વધતી જાય. પાંચમે, છઠ્ઠે અને સાતમે પછી સઘન અવસ્થા પ્રાપ્ત થાય, એવી સઘન અવસ્થા આવે ત્યારે સપક શ્રેણી કે ઉપસમ શ્રેણી મંડાય છે. જેમ ખેતી અને ધંધા માટે વાતાવરણ જોઈએ, એ જ પ્રમાણે સાધના માટે પણ વાતાવરણ જોઈએ. તે ન મળતું હોવાથી સાધના થઈ શકતી નથી. સાધના માટે ગુડ વાતાવરણ જોઈએ, એ વાતાવરણ કેવું હોવું જોઈએ, તેના માટેના ચાર સૂત્ર.
સૂત્રો: સમગ્રપણે મનમાં આકુરતા વ્યાકુરતા ન હોય, શાંત મન અને એકાગ્ર થઈ શકે, અને શાંત મન ગહેરાઈથી તત્વચિંતન કરી શકે. ઘણીવાર લોકો એમ કહે છે કે બહુ મૂંઝવણ થઈ છે, તેનો રસ્તો શોધવો છે, ઉકેલ લાવવો છે. મને એકલો રહેવા દો, મને કોઈ ડિસ્ટર્બ કરશો નહીં, હું નદી કિનારે જઈ આવું, બહાર જવા દો, ત્યાં જઈ શાંતિથી બેસું. આનો અર્થ એમ થયો કે જો ગંભીર વિચારણા કરવી હોય તો વાતાવરણ શાંત જોઈએ. આ તો સંસારની વિચારણા છે, પણ કોઈ પણ વિચારણા માટે અનુકૂળ વાતાવરણ જોઈએ. વિદ્યાર્થીને વાંચવા માટે વાતાવરણ જોઈએ, મંદિરમાં મંદિરનું, આશ્રમમાં આશ્રમનું, અને સાધનામાં સાધના થાય તો તેનું વાતાવરણ જોઈએ. વાતાવરણમાં પહેલી બાબત એ મુખ્ય કામ મન દ્વારા લેવાનું છે. મનનું કામ મનનનું છે, ચિંતનનું અને મંથનનું છે. સુવિચારનું કામ મન કરશે, બોધ પ્રાપ્તિનું કામ પણ મન કરશે. મને બહુ કોઓપરેટિવ પરિબળ છે અને એ મનને કામમાં લેવાનું છે. તમે આજે પણ મનને બહુ સારી રીતે કામમાં લો છો. લોકો કહે છે મેં બહુ ઊંડાણથી વિચાર કરી આ સંસાર ગોઠવ્યો છે, પછી એક દિવસ તેને કહેશે કે બહુ વિચાર કરી બધું ગોઠવ્યું પણ બૂંધું પડી ગયું. આ વિચાર તો બહારના વિચારો છે.
મન બંને પક્ષે કામ કરે છે, સાધનાને પક્ષે પણ કામ કરે છે અને સંસારના પક્ષે પણ કામ કરે છે. મન કહેશે, સાહેબ મારા જેવું વફાદાર તત્વ બીજું કોઈ નથી, તમે મને જે કામ સોંપો તે નિષ્ઠાપૂર્વક પાર પાડીશ, આ મારો સ્વભાવ છે. તમે મને સાધનાનું કામ સોંપશો તો હું મોક્ષ સુધી પહોંચાડીશ અને સંસારનું કામ કરવાનું કહેશો તો તે પણ કરીશ, મારો વાંક ન કાઢશો. માલિક તમે છો, તમે જે કામ સોંપશો તે કરી આપીશ, સત્તા તમારા હાથમાં છે. તમારે રાગ કરવો છે હું તૈયાર છું, તમારે પ્રેમ કરવો છે, દ્વેષ કરવો છે, ક્રોધ કરવો છે તો પણ હું તૈયાર છું. કઈ અવસ્થામાં સાધના થશે, કઈ અવસ્થામાં આત્માર્થ થશે? પહેલી અવસ્થા કસાયની ઉપશાંતતા, કસ વત્તા આય બરાબર કસાય. કસ એટલે સંસાર અને આય એટલે લાભ. જે કરવાથી સંસારનો લાભ થાય તે કસાય. કસાય મનને વ્યાકુળ અને વ્યગ્ર બનાવે છે, તેથી મન શાંત બની શકતું નથી, સ્થિર બની શકતું નથી, એકાગ્ર બની શકતું નથી. તત્વચિંતન માટે સ્થિર મન જોઈએ. મનને અસ્થિર કરનારા પરિબળો ચાર છે, ક્રોધ, માન, માયા અને લોભ. બહુ સંક્ષેપમાં આ વાત સમજી લે.
બસ અત્યારે મૂકીએ આ વાત. હવે આખી ગાથામાં હવે આવશે, સૂત્રો આપે છે, વાત મૂકે છે. શું કે જે છે કે સમજી લો, સાધનાનું સ્વરૂપ ફરીથી પોઈન્ટેડ જેને આપણે કહીએ કે આત્મા છે, એ તો અકબંધ છે, અખંડ છે. ત્રણેય કાળ છે જીવ પાસે, ગુણો છે એ પણ છે. ક્યાં તકલીફ છે? પર્યાયની. એટલે કે છે કે આળસ કેટલી છે? આંખ ઉઘાડવાની આંખે છે. એટલે બધું છે, આત્મા છે, ગુણ છે, નૈણાની આળસ છે. એટલું સરસ મજાનું એ કાવ્ય છે, જો કે કવિતા બહુ સરસ છે. તો અહીંયા તો માત્ર ઉદાહરણ કેવું સરસ આપ્યું છે, લાઈટ બંધ કરવી હોય તો બલ્બ ફોડવો પડે, સ્વિચ બંધ કર, ફ્રીજ બંધ કરવું તો ફ્રીજને તોડી નાખવું પડે, ટીવી બંધ કરવું હોય તો ધોકો મારવો પડે ટીવીને, સ્વિચ બંધ કરી દે, વાત પૂરી થઈ ગઈ. એમ આ તારા ભાવકર્મને આ સંયોગને દૂર કરવા હોય તો સ્વિચ બંધ કર. એને પર્યાય સુધીની સાધના છે. આ સાધનામાં વિભાવની સ્વિચ બંધ કરવાની છે અને એનો ઉપાય, એ સ્વિચ ક્યાં છે? ચિંતનમાં. વિચાર નહીં કરે, મનન નહીં કરે, મંથન નહીં કરે, ચિંતન નહીં કરે, એને કઈ સ્વિચ બંધ કરવી ખબર નહીં પડે. કેટલી સરસ વાત કરીશ કે તને ખબર છે પણ સ્વિચ બંધ કરીશ તો બંધ થઈ જશે, પણ ક્યાં કરવી ખબર નથી પડતી. સ્વિચ ક્યાં છે એ ખબર નથી, હોય તો કઈ સ્વિચ છે ખબર નથી, પછી કેમ બંધ કરવી ખબર નથી. ઘણી મુશ્કેલી સાધકની છે, કેમ કે ભૌતિક સ્વિચની વાત નથી. હવે ક્યાંની સ્વિચ છે? અંદરની. અંદરની સ્વિચ છે વિભાવની છે, વિકારની છે, રાગ દ્વેષની છે, કષાયોની છે. આ સ્વિચ બંધ કરી દે એટલે જે પરિણમન ચાલે છે ને એ બંધ થઈ જશે. શેનું? કર્મ બંધાવવાનું. આ જીવ સમયે સમયે અનંત કર્મનો ગ્રાહક છે, વ્યવસાય છે, એ બંધ થઈ જશે, એ પ્રક્રિયા બંધ થઈ જશે. પણ એને માટે ઉપાય એક જ છે, અનન્ય ચિંતન. ચિંતન જ્યારે કરવું હોય ત્યારે બાકી બધું કામ છોડી દેવું પડે. ચિંતન ક્યારે થાય? એકાંતમાં. ઉદાહરણ કેટલું સરસ આપ્યું છે કે બહુ મૂંઝાણ હોય ત્યારે શું કે તમે બધા દૂર જાઓ, થોડીક વાર શાંતિ રહેવા દો, અને કા હું એક જગ્યાએ જાઉં છું, રૂમમાં જાઉં, મંદિરમાં જાઉં, બહાર જાઉં, એકલો, લીવ મી અલોન. આ એક માનસશાસ્ત્રની અંદર આવે છે, સાયકોલોજીમાં. લીવ મી અલોન ઇટ્સ અ સોલ્યુશન ઓફ ઓલ પ્રોબ્લેમ્સ. બધી જ સમસ્યાનો મૂળ આ છે. કોઈ બહુ દુઃખી છે, એનું દુઃખ ઓછી કરવા માટે બધા ભેગા થાય ને તો દુઃખ વધે. પણ એને શાંત મૂકી દો તો, છોકરો તોફાને ચડ્યો હોય અને ચાર જણા વાલ વાલ કરવા જાય, બાબા તને શું જોઈએ, બાબા તું શું જોઈએ, તને આ લાવી દઉં, કોઈ દી છોકરો શાંત થવાનો તમે એને તોફાને જઈને મૂકી દો, એકલો બતાવશો નહીં, કોઈ કોઈ એની સાથે બોલશો નહીં, પૂછશો નહીં, 10 મિનિટમાં એની મેળે શાંત થઈ જશે ને જે જોતું એ કહેશે કે મારે આ જોઈ છે. આવી રીતે દુઃખની અંદર લોકો મળે તો દુઃખને હેલો આવે, ચડે, વધારે જોર કરે, અને રોઈ રોઈને મરે અમથો અમથો. જેટલા લોકો મળવા આવે એમ રોવાનું વધે, કેમ કે એને મલાવો કરવાનો મોકો મળી ગયો, જરાય ઘટે નહીં. માટે એ કહે છે કે દુઃખમાં હોય ને એને એકલા મૂકી દો. હવે જો સંસારની અંદર આવા દુઃખના પ્રસંગો હોય કે સુખના હોય, આયોજન કરવું હોય, મોટા મોટા સમારંભ કરવા હોય, તો કે મેં બહુ વિચારપૂર્વક બધું કર્યું છે. જો ત્યાં વિચારની જરૂર છે તો અનંત સંસારને કાપવો છે, આ સંસારના કર્મોના સંયોગથી છૂટવું છે, તો ભાઈ તારે વિચાર નહીં કરવો પડે, વિચાર નહીં કરવો પડે તારે એ કર્મબંધથી છૂટવા માટે. એને એટલા માટે જો આખું આવશે ગાથામાં, નહીં તો નહીં પકડાય ગાથા, જો આ વાત નહીં પકડાય તો ગાથામાં આવે કે ત્યાં પ્રગટે સુવિચારણા, અને જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે, તને જ્ઞાન ત્યારે જ પ્રગટશે કે પહેલાં તારી વિચારણા અનન્ય ચિંતનની, ચિંતન મંથન બરોબર થતું હશે, મનન ચિંતન, ત્યારે તારામાં વિચારણા પ્રગટશે. સંસારના આયોજનમાં પણ તું વિચાર કરશ કે કેવું મકાન બનાવવું, કેવો ધંધો સેટ કરવો, કેવું બહારગામાં કરવું, તો આરંભ સમારંભ ઘરે પ્રસંગ આવ્યો હોય તો કેમ નિપટાવવો, ખૂબ વિચાર કરશ, શાંતિથી બધા પાસાનો વિચાર કરશ, વિવેકપૂર્વક કરશ. તારો વિચાર શક્તિ સરસ હોવાને કારણે બીજા કરતાં તારું પ્લાનિંગ બહુ સરસ છે. શું કામ? તો કંઈ લાંબો વિચાર કરી શકે છે, આ ટૂંકો વિચાર કરે છે એટલે એનું કંઈ ઠેકાણું નહીં, પ્રોબ્લેમ હજાર આવે. પણ લાંબો વિચાર કરવો જોઈએ, ભાઈ આમ થાય તો શું, આમ થાય તો શું, કદાચ આવા સંયોગો બને તો શું, એમ બધી રીતે જે વિચાર કરે છે એનું આયોજન પરફેક્ટ હોય છે. એમ તું વિચાર કર, તારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, અનંત સંસારનો અંત લાવવો છે, કર્મનો સંયોગ છોડવો છે હંમેશને માટે, તો એને માટે ઉપાય એક જ કીધો છે કે તમે અનન્ય ચિંતન કરો. અનન્ય ચિંતનના વિષય આપ્યા છે આ મુનિશ્રીએ, તો આપણને ઘણો ઉપકાર કર્યો છે કે ભાઈ તું પેલા વિચાર કર કે આજ્ઞા વિજય, જ્ઞાનીઓની આજ્ઞા શું છે, આ એક પાસું કે હું ભલે ગમે તે વિચાર કરતો હોઉં, મારો આ મત હોય, મારી આ માન્યતા હોય, જ્ઞાનીઓની આજ્ઞા શું છે, એક વિચાર. બીજો અપાય વિચાર, પાપનો વિચાર કર કે અશુભનો વિચાર કર, અશુભ હંમેશા અશુભ જ લાવે, પાપનું ફળ હંમેશા પાપ જ હોય, દુર્ગતિ હોય, તો તું અપાયનો વિચાર કર કે જે કંઈ થાય છે એની અંદર અપાય શું છે. પછી વિપાક, કે એ જો ઉદયમાં આવે તો શું થાય, કર્મના ઉદય આવે તો એના ફળ પરિણામ, એનો અનુભાગ, એની સ્થિતિ કેવી થાય. અને પછી સંસ્થાન વિષય કર, કેટલા કેટલા પ્રદેશમાં ભરવું પડે, તો એ વિચાર કરીને જો તમે તન્મય થઈ શકો તો આવી ધારા કરો. એટલે ચોથા ગુણસ્થાનકમાં આપણે પછી એને આપ્યું છે કે આવી વિચારધારા ક્રમશઃ જીવની પ્રગટ થાય, એને જેવું આ વિચારમાં જાય તો ત્યાં એને બોધ પ્રગટે. ગાથામાં કીધું કે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે બરતે આ અંતરમાં ગયો. બહારના જગતથી એનો નાતો છૂટી ગયો, અંતરમાં ગયો, આ એની વિચાર. પછી 5મે 6ઠે 7મે 8મે ક્ષપક શ્રેણી અને ક્ષયોપસમ શ્રેણી, આ બધી આવશે, ક્ષાયિક શ્રેણી, પણ એ બધી વાતો, પણ વાતાવરણ જોઈએ. સાધનાનું વાતાવરણ, મંદિરનું વાતાવરણ, આશ્રમનું વાતાવરણ, ધંધાનું વાતાવરણ, ઘરનું વાતાવરણ, પ્રત્યેક જગ્યાએ પ્રત્યેક કામ, જે ઉદ્યોગ કરવો છે, ઉદ્યમ કરવો છે, એને અનુરૂપ બરોબર વાતાવરણ જોઈએ. અને વાતાવરણની અંદર મનની સ્થિતિ બહુ મહત્વની છે. આપણી મનસ્થિતિ કેવી છે, આપણે કહીએ ને ઘણી વાર કે કામ એને આપ્યું પણ પૂરું નહીં થાય, એની માનસિકતા નથી કામ માટે, એની માનસિકતા નથી. માનસિકતા એટલે એ કામ કરવા માટે એની જે મનસ્થિતિ જોઈએ. શરીરની બાહ્ય ઇન્દ્રિયોથી કામ થતું નથી, આત્માની અંદર જ્ઞાનનો વેપાર એ ચિત્ત દ્વારા થાય છે. એટલે મન, બુદ્ધિ અને ચિત્ત આ બધા એના ભાગ છે, અંતઃકરણ. એ અંતઃકરણની આ બધી આભ્યંતર ઇન્દ્રિય છે. જો એનું મન એમાં નહીં હોય, એની માનસિકતા નહીં, બાળકની માનસિકતા અભ્યાસની નહીં હોય, તો પુસ્તકોથી પાસ નહીં થાય. એમ કોઈને ધંધામાં કામ કરવાની માનસિકતા નહીં હોય તો માત્ર દુકાનથી એ પૈસા કોઈ દી કમાશે નહીં. પ્રત્યેક બાબતની માનસિકતા જોઈએ, સાધકને એની માનસિકતા જોઈએ. વ્યવસ્થા કરનારને એની માનસિકતા જોઈએ. આ માનસિકતા વિના ન થાય. મન બહુ મોટું કામ છે, ઊંડા વિચાર કરવાના છે. એટલે કહે છે, મન તો કહે છે કે ભાઈ અમે તો તમારા સેવક, અમે તો જડ છીએ, તમે જે આદેશ આપશો એ કરશો. મોક્ષ જવાનો આપશો તો તમને મોક્ષે લઈ જશું, અને સંસારનો આપશો તો અનંતકાળ સુધી રખડાવશું. અમારું કામ તો બધું છે, તમારે જેવું કામ અમારી પાસેથી લેવું હોય એવું લ્યો. અને એ મનનો જ્યારે કામને આદેશ આપવો હોય ત્યારે એકલો હોય અને નિર્ણય કરે ત્યારે મનને કહી શકે કે આ નહીં આ. એને એને જ્ઞાનીઓએ કહ્યું છે, પ્રેય અને શ્રેય એનો દ્વંદ્વ જાગે કે ગમતું કરવું કે હિતકારી કરવું. પ્રેય અને શ્રેય, પ્રેય છે એ ગમતી વાત છે અને શ્રેય છે એ હિતની વાત. પ્રેય છે પણ હિતકારી નથી તો એ એકલો હોય ત્યારે નિર્ણય લઈ શકે, બાકી ઘૂસ દફાય. જો એને કોઈક ભેગા થયા ભાઈ બંધો તો અવળે પાટે ગાડી ચડી જાય. એટલી બધી સરસ આ મનોવૈજ્ઞાનિક વાત. આ સાયકોલોજીની અંદર આપણે અભ્યાસ કરવા જાય ને તો આ ભણવા આવું નહીં મળે. સરસ રીતે કહ્યું છે. એટલે કહે છે કે આ તત્વચિંતન માટે સ્થિર મન જોઈએ. સ્થિર મન વિના તત્વચિંતન નહીં થાય, અને આ બધા વિક્ષેપ આવશે તો ધારા તૂટી જશે, તો અનન્ય ચિંતન કહેવાશે નહીં. વિશેષ આપણે આ વાતની આગળ વિચાર કરીશું.
તસો સંત ચહે દિન રાત રહે સદા જા.